એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી ખાસ વ્યક્તિ અને એમના પુસ્તક વિશે વાત કરીશું જેમણે માત્ર ફિલ્મી દુનિયામાં જ નહીં પણ અને આ ઘણા લોકોના જીવન પર ઊંડી અસર કરી છે. પુસ્તક છે ધ મેજર ઓફ અ મેન, અ સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી, અને લેખક એટલે સિડની પોઇટિયર. આ પુસ્તક 2000માં આવ્યું અને એમ કહેવાય છે કે આ કોઈ સામાન્ય સેલિબ્રિટીની આત્મકથા નથી, ખરું ને?
ના, જરાય નહીં. તદ્દન સાચી વાત. આ તો ગરિમા, ચારિત્ર્ય અને જે માનવીય મૂલ્યો છે ને એના પરનું એકદમ ઊંડું ચિંતન છે. અને સિડની પોઇટિયર પોતે, એમનો જન્મ 1927, અવસાન 2022, એ માત્ર અભિનેતા નહોતા, બહામિયન અમેરિકન અભિનેતા, પછી દિગ્દર્શક, લેખક, રાજદ્વારી, કેટલું બધું.
અને પેલી મોટી વાત, શ્રેષ્ઠ અભિનેતાનો એકેડમી એવોર્ડ જીતનાર પહેલા અશ્વેત કલાકાર.
હા, પણ એમની ઓળખ એનાથી પણ ઘણી ઘણી મોટી હતી. ગરિમા અને શ્રેષ્ઠતાનું પ્રતીક બની ગયા હતા એ.
એ જ વાત મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જુઓ, મોટાભાગની આત્મકથાઓ શેના પર હોય? પ્રસિદ્ધિ, પૈસા, સફળતા, ક્યારેક થોડા વિવાદો.
બરાબર.
પણ પોઇટિયર અહીં સવાલ અલગ પૂછે છે. એમ નહીં કે હું આટલો સફળ કેમ બન્યો, પણ એમ કે હું જે માણસ છું એવો કેવી રીતે બન્યો.
ખૂબ ઊંડો સવાલ.
હા, એટલે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ એમનું ફોકસ પોતાના નૈતિક ઘડતર પર રહ્યું. એટલે જ કદાચ આજની દુનિયામાં જ્યાં બધું બહારના દેખાવ અને
સફળતા
પર જ કેન્દ્રિત છે, ત્યાં ચારિત્ર્ય અને આંતરિક મૂલ્યોની વાત કરતું આ પુસ્તક એ વધુ પ્રસ્તુત બની જાય છે.
બિલકુલ. ચાલો તો એમના જીવનની એ સફરને થોડી નજીકથી જોઈએ જે સફરે એમને સિડની પોઇટિયર બનાવ્યા. શરૂઆત જુઓ ને કેટલી નાટકીય.
જન્મની વાત.
હા, 1927માં મિયામીમાં, સમય કરતાં 2 મહિના વહેલા. એમના માતા પિતા રેજિનાલ્ડ અને એવેલિન પોઇટિયર બહામાસના કેટ આઇલેન્ડના સાવ ગરીબ ખેડૂત, ટમેટા ઉગાડતા
અને વેચવા માટે મિયામી આવેલા નહીં.
અને સિડની એટલા નબળા, એટલા નાના જન્મેલા કે એમના પિતાએ તો આમ જૂતાના ખોખા જેવડી નાની શબપેટી પણ તૈયાર રાખેલી. વિચારી તો જુઓ.
અરે બાપરે, કલ્પના કરવી પણ અઘરી છે. પણ એમની માતા, એમની શ્રદ્ધા અડગ હતી.
હા, એમણે કોઈ ભવિષ્યવેત્તાની સલાહ લીધી અને પેલી જાણીતી ભવિષ્યવાણી થઈ કે આ બાળક જીવશે, મોટો થશે અને રાજાઓ સાથે ચાલશે.
અને કેવી અદ્ભુત રીતે એ સાચી પડી. એમનું બાળપણ પછી કેટ આઇલેન્ડ પર વીત્યું. પેલી ભૌતિક ગરીબી, વીજળી નહીં, પાણી નહીં, પણ કંઈક અલગ જ સમૃદ્ધિ હતી ત્યાં.
એ સમૃદ્ધિ હતી આધ્યાત્મિક અને ભાવનાત્મક. એ સમાજ આખો પરસ્પર આદર, સખત મહેનત, પ્રામાણિકતા એના પર ચાલતો હતો. પોઇટિયર પોતે કહે છે કે પિતા પાસેથી એ શબ્દનું વજન શીખ્યા અને મહેનતની જે શાંત ગરિમા હોય ને એ શીખ્યા. માતા પાસેથી સહાનુભૂતિ અને માણસોમાં વિશ્વાસ રાખવાનો.
અને સૌથી મહત્વનું, ત્યાં જાતિભેદ નહોતો.
બિલકુલ નહીં. એ ટાપુ પર એમની ઓળખ એમના નામથી હતી, ચામડીના રંગથી નહીં. આ અનુભવે જ કદાચ એમના આંતરિક કેન્દ્રનો પાયો નાખ્યો. ત્યાં પરિસ્થિતિ બદલાઈ.
ત્યાં પહેલીવાર આધુનિક દુનિયા, સામાજિક ભેદભાવ અને રંગભેદનો પરિચય થયો. અને પછી તો 15 વર્ષની ઉંમરે જ્યારે એમને મિયામી મોકલ્યા,
વધારે સારી તકો મળશે એમ માનીને.
હા, પણ ત્યાં તો જાતિવાદનો સીધો ક્રૂર અનુભવ થયો.
એ સમયનો અમેરિકા, ખાસ કરીને દક્ષિણ ભાગ, 1940નો દાયકો, જાતિવાદ એકદમ ચરમ સીમા પર હતો. એમણે એક પ્રસંગ વર્ણવ્યો છે જે સાંભળીને આમ રૂમાળા ઊભા થઈ જાય.
પેલો પોલીસવાળો કિસ્સો.
હા, કેવી રીતે એક પોલીસ અધિકારીએ એમના માથા પર બંદૂક તાકી દીધી. કારણ કે જે એક અશ્વેત કિશોર હતા અને પોતાની જગ્યાએ નહોતા.
ઓ, આ અનુભવે તો એમના કિશોર મન પર બહુ ઊંડો ઘા કર્યો હશે. આત્મવિશ્વાસ ડગમગી જાય.
ચોક્કસ. દુનિયા કેટલી કઠોર હોઈ શકે એનો એ પહેલો સીધો પરિચય હતો.
એટલે જ કદાચ 16 વર્ષની ઉંમરે ખિસ્સામાં માંડ $3 લઈને એ મિયામીથી ભાગી ગયા સીધા ન્યૂયોર્ક.
પણ ન્યૂયોર્ક શું સહેલું હતું?
ભયંકર ગરીબી, એકલતા, રાતો ક્યાં કાઢવી? બસ સ્ટેશનના બાથરૂમમાં, ક્યારેક કોઈ બિલ્ડિંગની છત પર?
કામ પણ ડિશવોશર જેવા જ કરવા પડ્યા હશે.
હા, અને આ બધાની ઉપર પેલી તકલીફ. એમને વાંચતા લખતા નહોતું આવડતું, જે પાછળથી સમજાયું કે એ ડિસ્લેક્સિયા હતું.
અને પછી એમના જીવનમાં પેલો ચમત્કાર જેવો પ્રસંગ બન્યો.
હા, પેલો વૃદ્ધ યહૂદી વેટર એક રેસ્ટોરન્ટમાં સિડની ડિશવોશર હતા, અને આ વેટરે એમની મુશ્કેલી જોઈ અને આ ભલો માણસ રોજ રાત્રે પોતાનું કામ પતાવીને શાંતિથી ધીરજ રાખીને
અખબારમાંથી વાંચતા શીખવે.
બરાબર, અખબારના સમાચારો, લેખો દ્વારા. એક ક્ષણે જાણે જાતિ અને ધર્મની બધી દિવાલો ઓગળી ગઈ. આ માનવીય કરુણાનો અનુભવ એ સિડની માટે લાઈફ ચેન્જિંગ હતો.
ખરેખર અદ્ભુત વાત છે. વાંચતા આવડ્યું એટલે જાણે આખી દુનિયાના દરવાજા ખુલી ગયા. અને પછી એ નવા આત્મવિશ્વાસ સાથે જેમણે અમેરિકન નિગ્રો થિયેટર ANTમાં ઓડિશન આપ્યું હશે.
હા, પણ પહેલો અનુભવ તો બહુ ખરાબ રહ્યો. એમનો પેલો બહામિયન લહેકો, વાંચવામાં તકલીફ, એટલે સીધું અપમાન.
શું કહેલું એમને?
થિયેટરના ડિરેક્ટરે મોઢા પર કહી દીધું, ભાઈ સમય બગાડવાનું બંધ કર અને જા ડિશ ધોવાનું કામ કર પાછો.
ઓ, પણ આ અપમાને એમને હરાવ્યા નહીં.
ના, ઉલટાનું વધારે જિદ્દી બનાવ્યા. એ પોઈટિયર હતા.
પછી શું કર્યું એમણે?
6 મહિના પોતાની જાત પર સખત મહેનત કરી. રેડિયો સાંભળી સાંભળીને ઉચ્ચાર સુધાર્યા. વાંચ્યું વાંચ્યું ને વાંચ્યું. ફરી ANT ગયા.
અને આ વખતે?
આ વખતે એમને કામ મળ્યું, પણ અભિનયનું નહીં, સફાઈ કામદાર તરીકે. શરતે કે બદલામાં અભિનયના વર્ગોમાં બેસવા દેશે. અહીંથી ખરી શરૂઆત થઈ.
વાહ. અને પછી તો એમણે પાછું વળીને જોયું નહીં હોય. 1950માં નો વે આઉટ ફિલ્મથી શરૂઆત કરી, પણ એ સમયે અશ્વેત કલાકારો માટે સારા રોલ મળવા એ તો બહુ મુશ્કેલ હશે.
ખૂબ જ મુશ્કેલ. મોટાભાગે શું મળે? નોકરના રોલ, કાં તો કોઈ મૂર્ખ માણસના, કા હિંસક જંગલી જેવા પાત્રો. પણ પોઈટિયરે શરૂઆતથી જ નક્કી કરી લીધેલું, એકદમ સભાન નિર્ણય, કે આવા સ્ટીરિયોટાઈપ પાત્રો કરવા જ નથી, ભલે પછી આર્થિક સંઘર્ષ વેઠવો પડે.
આ જ એમની પેલી ચારિત્ર્યની વાત દેખાય છે નહીં?
પૂર્ણ અને એક જટિલ માનવી તરીકે રજૂ કરે.
કઈ ફિલ્મોથી એમને ઓળખ મળવા લાગી?
શરૂઆતમાં ક્રાય ધ બિલવ્ડ કન્ટ્રી હતી 1951માં. પછી બ્લેકબોર્ડ જંગલ આવી 1955માં. આનાથી એમની પ્રતિષ્ઠા બની. પણ ખરી સફળતા, મોટો બ્રેક થ્રુ મળ્યો ધ ડિફાઇન્ડ વન્સથી 1958માં.
પેલી ટોની કર્ટિસ સાથેની ફિલ્મ?
હા, બે ભાગેડુ કેદીઓ, એક અશ્વેત બીજો શ્વેત, અને જાતિવાદી, અને બંને એકબીજા સાથે સાંકળથી બંધાયેલા. આ ફિલ્મ માટે એમને શ્રેષ્ઠ અભિનેતાનું ઓસ્કર નોમિનેશન મળ્યું.
પહેલા અશ્વેત પુરુષ જેને આ નોમિનેશન મળ્યું.
બરાબર. અહીંથી એ હોલિવૂડના પહેલા અશ્વેત લીડિંગ મેન તરીકે સ્થાપિત થયા.
અને પછી 1963 લીલીઝ ઓફ ધ ફિલ્ડ અને ઓસ્કાર. એક ક્ષણ, એક ક્ષણ કેવી રહી હશે?
એ ખરેખર ખરેખર ઐતિહાસિક ક્ષણ હતી. પોઈટિયર પોતે ખૂબ ભાવુક થઈ ગયા હતા. એમણે એવોર્ડ સ્વીકારતી વખતે કહ્યું કે આ સન્માન ખાલી મારું નથી, આ એ બધા જ અશ્વેત કલાકારોનું છે જે મારા પહેલા આવ્યા, પણ જેમને આવી તક ક્યારે મળી જ નહીં.
વાહ.
આ જીતે એમને ખાલી સ્ટાર નહીં, પણ એક ગ્લોબલ આઇકોન, એક પ્રતીક બનાવી દીધા. પણ સાથે સાથે અપેક્ષાઓનું ભારણ પણ અમચો વધી ગયું.
અને 1967નું વર્ષ, એ તો કમાલનું હતું એમના માટે. ટુ સર્વ વિથ લવ, ઇન ધ હીટ ઓફ ધ નાઇટ, ગેસ હુઝ કમિંગ ટુ ડિનર. એક જ વર્ષમાં 3 મોટી, સફળ અને મહત્વની ફિલ્મો.
હા, ઇન ધ હીટ ઓફ ધ નાઇટમાં પેલું થપ્પડવાળું દ્રશ્ય, વર્જિલ ટિબ્સનો રોલ, એ તો આજે પણ આઇકોનિક ગણાય છે. એ સમયે દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટાર હતા.
પણ સફળતાની સાથે કંઈક બીજું પણ આવ્યું નહીં? પેલી ટીકાઓ.
હા, એ પણ થયું. 1960ના દાયકાના અંત ભાગમાં અમેરિકામાં બ્લેક પાવર મૂવમેન્ટ જોરમાં હતી, અને એ સમયે કેટલાક અશ્વેત બુદ્ધિજીવીઓ, એક્ટિવિસ્ટ તરફથી પોઈટિયરની ટીકા થવા લાગી.
શેના માટે?
એમના પર અંકલ ટોમ હોવાનો આરોપ લાગ્યો. મતલબ કે એમના પાત્રો શ્વેત દર્શકોને ગમે એવા વધુ પડતા આદર્શવાદી, બિનપ્રતિકારક હતા. એ સમયનો જે અશ્વેત સમુદાયનો ગુસ્સો હતો, સંઘર્ષ હતો, એ એમના પાત્રોમાં દેખાતો નહોતો, એવું કહેવાયું.
આ તો એમના માટે બહુ જ આઘાતજનક રહ્યું હશે, કારણ કે એ તો પોતાના કામથી એ જ સમુદાયને ગૌરવ અપાવવા માંગતા હતા.
ચોક્કસ. આ ટીકાએ એમને બહુ દુઃખ પહોંચાડ્યું, પણ એનાથી એમણે ઊંડું આત્મમંથન પણ કર્યું. એમણે સમજવાની કોશિશ કરી કે સમય બદલાઈ રહ્યો છે અને કદાચ પ્રતિનિધિત્વની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે.
આ પછી એમણે દિગ્દર્શન પર વધુ ધ્યાન આપ્યું.
હા, એમને થયું કે હવે મારે મારી રીતે મારી શરતો પર વાર્તાઓ કહેવી છે. એટલે પછી અપટાઉન સેટરડે નાઇટ, સ્ટીર ક્રેઝી જેવી સફળ કોમેડી ફિલ્મો બનાવી જેમાં મુખ્યત્વે અશ્વેત કલાકારો હતા, અને એમણે સાબિત કર્યો કે આવી ફિલ્મો પણ મુખ્ય પ્રવાહમાં સફળ થઈ શકે છે.
પાછળના વર્ષોમાં તો એમણે રાજદ્વારી તરીકે પણ સેવા આપી હતી ને?
બરાબર. 1997 થી 2007 સુધી 10 વર્ષ તેઓ જાપાનમાં બહામાસના રાજદૂત રહ્યા અને પરિવાર પર વધુ ધ્યાન આપ્યું. પત્ની જોવાના શિમકસ, 6 પુત્રીઓ.
ધ મેજર ઓફ અ મેન પુસ્તક પણ આ જ સમયગાળાનું પરિણામ છે.
હા, એ શાંત અને ચિંતનાત્મક સમયની દેન છે. અને પછી 6 જાન્યુઆરી 2022 રોજ એમનું અવસાન થયું, પણ એમનો વારસો તો આજે પણ જીવંત છે.
આટલી અસાધારણ જીવનયાત્રા.
જો આપણે એમના મૂળભૂત તત્વજ્ઞાન, એમના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરીએ તો એનું કેન્દ્ર શું હતું?
એક જ શબ્દ, ચારિત્ર્ય. પોઇટિયર માટે માણસનું સાચું માપ એના પૈસા, એની પ્રસિદ્ધિ, એના એવોર્ડ્સથી નથી થતું.
શેનાથી થાય છે?
એની પ્રામાણિકતાથી, બીજાઓ પ્રત્યેની એની જવાબદારીથી, અને ગમે તેવી મુશ્કેલી આવે પણ પોતાના આત્મસન્માનને જાળવી રાખવાની એની ક્ષમતાથી.
અને આ બધું ક્યાંથી આવ્યું? એમના માતા પિતા પાસેથી,
જેઓ ભલે અભણ હતા,
હા, પણ જીવનના સત્યોને ઊંડાણપૂર્વક સમજતા હતા.
તેઓ એક આધ્યાત્મિક કેન્દ્રની વાત કરે છે વારંવાર. એ શું છે એમની દૃષ્ટિએ?
એટલે પેલું બીચ જેમના માતા પિતાએ રોપેલું કેટ આઇલેન્ડ પર, કે દુનિયા ગમે તે કહે, તું મૂલ્યવાન છે, તારું પોતાનું એક આત્મમૂલ્ય છે. આ ભાવના એટલી મજબૂત હતી કે પાછળથી જાતિવાદના ભયાનક અનુભવો પણ એને પૂરેપૂરી રીતે નષ્ટ ન કરી શક્યા.
એટલે જ્યારે પણ બહારથી કોઈ નકારાત્મકતા આવે
ત્યારે એ પોતાના આ આંતરિક કેન્દ્ર તરફ વળી જતા, એ એમને ટકાવી રાખતું.
અને આમાંથી જ પેલી સક્રિય આત્મનિર્માણની ફિલોસોફી આવી હશે કે આપણે આપણું ઘડતર જાતે કરવાનું છે.
બરાબર. જો આપણે સંજોગોને કંટ્રોલ નથી કરી શકતા, પણ આપણે આપણા મૂલ્યો પસંદ કરી શકીએ છીએ અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.
પેલી કોસ્મિક વાટાઘાટવાળી વાત પણ રસપ્રદ છે.
હા, એ થોડું મજાકમાં કહે છે, જાણે બ્રહ્માંડ સાથે એક સમજૂતી હોય કે જો તમે પ્રામાણિકતાથી, સારપથી જીવશો તો એની એક સકારાત્મક અસર પડશે જ. એ કોઈ ધાર્મિક માન્યતા કરતાં વધુ એક નૈતિક જવાબદારીની ભાવના જેવું છે.
એમને જીવનમાં આગળ વધવાની મુખ્ય પ્રેરણાઓ કઈ કઈ હતી? માતા પિતાનું સન્માન તો હતું જ.
એ તો સૌથી મોટી પ્રેરણા હતી. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં એ વિચારતા, આનાથી મારા મા બાપને કેવું લાગશે. એમને નિરાશ કરવાનો ડર એમના માટે દુનિયાની કોઈ પણ ટીકા કરતા મોટો હતો.
બીજી પ્રેરણા,
એમની પુત્રીઓ, પિતા તરીકેની જવાબદારી. આ પુસ્તક પણ એમણે પોતાની 6 પુત્રીઓને ધ્યાનમાં રાખીને જ લખ્યું છે. પોતે ગરીબીમાં ઉછર્યા હતા અને સંતાનો સુવિધામાં ઉછરી રહ્યા હતા. એટલે પેલું ચિંતન હતું કે આ મૂળભૂત મૂલ્યો, આત્મમૂલ્ય, પ્રામાણિકતા, માનવતા, એ એમના સુધી કેવી રીતે પહોંચાડવા.
અને ત્રીજી, જેમના કામમાં દેખાય છે તે જાતિવાદી ધારણાઓને પડકારવાની અને બદલવાની ઈચ્છા.
હા, એ બહુ સ્પષ્ટ હતા એ બાબતે. એ સમજતા હતા કે હું ખાલી એક અભિનેતા નથી, હું એક પ્રતીક પણ છું. એટલે એમણે પોતાની કલાનો ઉપયોગ સામાજિક પરિવર્તન માટે કર્યો. એને માનવીકરણની ગરીને યુદ્ધનીતિ કહેતા.
મતલબ?
મતલબ કે પોતાના પાત્રો દ્વારા ધીમે ધીમે પણ મક્કમતાથી અશ્વેત લોકો વિશેની જે રૂઢિચુસ્ત છબીઓ હતી, જે સ્ટીરિયોટાઇપ્સ હતા, એને તોડવાનો પ્રયાસ કરવો, ગરિમા અને જટિલતા રજૂ કરીને.
મુશ્કેલીઓ સામે એમની પ્રતિક્રિયા પણ શીખવા જેવી છે. ગુસ્સો કે આક્રમકતા નહીં, પણ શાંત દૃઢતા.
એમની રીત જે હતી, પહેલાં આંતરિક કેન્દ્ર પર આધાર રાખીને નફરતને દિલમાં ઉતરવા ન દેવી, કોઈ ના પાડે, અપમાન કરે તો એનો જવાબ વધારે મહેનત કરીને આપવો, પોતાની જાતને વધુ સારે બનાવીને આપવો.
ગુસ્સાને સકારાત્મક ઊર્જામાં ફેરવવો.
બરાબર. ગુસ્સાને આત્મસુધાર માટે બળતણ તરીકે વાપરવો, આ ખરેખર અસાધારણ માનસિક શક્તિ છે.
અને એમનો પ્રતિકાર પણ સીધો ટકરાવ નહોતો, પણ વ્યૂહાત્મક હતો. જેમ કે ખરાબ રોલ ન સ્વીકારવા.
હા, અથવા પેલું ઇન ધ હીટ ઓફ ધ નાઇટમાં થપ્પડવાળું દ્રશ્ય. એ જાણતા હતા કે એની સાંકેતિક અસર બહુ મોટી પડશે, એટલે એના પર આગ્રહ રાખ્યો. સિસ્ટમની બહાર રહીને વિરોધ કરવાને બદલે સિસ્ટમની અંદર રહીને તેને બદલવાનો એમનો માર્ગ હતો.
ચાલો હવે એમના જીવનના 3 એવા મહત્વના વળાંકોની વાત કરીએ જેને ખરેખર દિશા બદલી નાખી. પહેલો કયો ગણાય?
મારા ખ્યાલથી પહેલો અને સૌથી મૂળભૂત વળાંક તો પેલો ન્યૂયોર્કનો વૃદ્ધ યહૂદી વેટર જ, 1944ની આસપાસની વાત.
એક નાની ઘટના જેવી લાગે, પણ એનું મહત્વ
ખૂબ મોટું. પોઇટિયર પોતે એને જીવનની સૌથી પરિવર્તનકારી ઘટના માને છે.
કેમ?
કારણ કે એ ખાલી વાંચતા શીખવાની વાત નહોતી જેણે એમના ભવિષ્ય માટે દરવાજા ખોલ્યા.
એનાથી પણ વધુ
એ માનવીય કરુણાનો, માનવીય જોડાણનો અનુભવ હતો. એક એવા સમયે જ્યારે રંગભેદ ચરમસીમા પર હતો, ત્યારે એક સાવ અજાણ્યો માણસ, જે અલગ ધર્મનો, અલગ જાતિનો હતો, એણે નિઃસ્વાર્થ ભાવે મદદ કરી. આ અનુભવે માનવતામાં એમનો વિશ્વાસ અતૂટ કરી દીધો.
બીજો વળાંક તો સ્પષ્ટ છે, 1964નો ઓસ્કર.
હા, લીલીઝ ઓફ ધ ફિલ્ડ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર. આ ખાલી વ્યક્તિગત જીત નહોતી, આ એક સાંસ્કૃતિક સીમાચિહ્ન હતું. હોલિવૂડના ઇતિહાસમાં પહેલીવાર કોઈ અશ્વેત કલાકારને આ ટોચનું સન્માન મળ્યું.
આનાથી એ વૈશ્વિક આઇકોન બની
ગયા. બરાબર. અને ઉદ્યોગમાં એમની શક્તિ પણ વધી, પણ સાથે સાથે એમના પર લાખો લોકોની આશાઓ, અપેક્ષાઓ, પ્રતિનિધિત્વનું દબાણ પણ આવ્યું. એ હવે ખાલી સિડની પોઇટિયર નહોતા, એ એક આખા સમુદાયનો અવાજ બની ગયા હતા.
સૌથી અઘરો રહ્યો હશે એમના માટે પેલી અંકલ ટોમ વાળી ટીકા 1960ના દાયકાના અંતમાં.
સાચી વાત. આ એમના માટે અત્યંત પીડાદાયક અને ગૂંચવણ ભર્યો સમય હતો. વિચારો, જે સમુદાય માટે તમે આટલું કર્યું હોય, જેમને ગૌરવ અપાવવા માંગતા હો, એમાંથી જ કેટલાક લોકો તમારા યોગદાન પર સવાલ ઉઠાવે. જો કે એ સમયે પરિસ્થિતિ પણ બદલાઈ રહી હતી. યુવા પેઢી વધુ ઉગ્ર, વધુ સિદ્ધિ અભિવ્યક્તિ ઇચ્છતી હતી, એટલે ટીકા સાવ અસ્થાને હતી એમ પણ ન કહી શકાય.
આ ટીકાએ એમના પર શું અસર કરી?
એણે એમને બહુ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કર્યા, આત્મપરીક્ષણ કરવા પર. એમણે સમજ્યું કે પ્રતિનિધિત્વનો અર્થ સ્થિર નથી હોતો, એ સમય સાથે બદલાતો રહે છે. અને આ અનુભવે જ એમને દિગ્દર્શન તરફ વધુ ગંભીરતાથી વાળ્યા, જેથી એ પોતાની રીતે, પોતાની શરતો પર અશ્વેત વાર્તાઓ કહી શકે.
પોઇટિયરના જીવનમાંથી આપણે શું શીખી શકીએ છીએ? એમના અનુભવો આજે પણ કેટલા લાગુ પડે એવા છે.
ખરેખર ગરીબીમાંથી બહાર આવવું, અક્ષરજ્ઞાન મેળવવું, ભયાનક જાતિવાદનો હિંમતથી સામનો કરવો અને છતાં પોતાની ગરિમા, પોતાનું સન્માન જાળવી રાખવું, આ બધું જ પ્રેરણાદાયક છે.
અને પેલો આત્મમૂલ્ય માટેનો સંઘર્ષ, કારકિર્દી અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ.
હા, દબાણમાં પણ પ્રામાણિક રહેવું. એમણે પોતાની ભૂલો પણ સ્વીકારી છે, જેમ કે પ્રથમ લગ્નની નિષ્ફળ જા. આ બધું એમને વધુ માનવીય બનાવે છે.
આજના સમય માટે પણ કેટલા બોધપાઠ છે નહીં? ચારિત્ર્યનું મહત્વ, પોતાના મૂળિયા, પોતાના મૂલ્યોને વળગી રહેવું, મુશ્કેલીઓને હતાશામાં નહીં પણ શક્તિમાં ફેરવવી,
અને બીજાઓ પ્રત્યેની આપણી જવાબદારી સમજવી. પેલી શાંત ગરિમાની વાત, દેખાડાનો ગુસ્સો કે આક્રોશ નહીં, પણ શાંત રહીને પોતાની વાત મક્કમતાથી કહેવી.
અને પેલી વેટરની વાર્તા, એ હંમેશા યાદ અપાવે છે કે ગમે તેટલા મતભેદ હોય, માણસ માણસ વચ્ચે સેતુ તો બાંધી જ શકાય છે.
આ બધી ચર્ચા પછી જો ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય તો કયા હોઈ શકે? ચાલો ભાવનાત્મક દ્રષ્ટિએ શરૂ કરીએ. સૌથી વધુ સ્પર્શી જાય એવી વાત કઈ?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે એમના માતા પિતાનો એમના પરનો જે ઊંડો પ્રભાવ હતો અને જીવનભર એમના મૂલ્યોને, એમના સન્માનને જાળવી રાખવાનો એમનો જે પ્રયાસ રહ્યો, એ સૌથી વધુ અસર કરે છે. પેલી વાત કે પિતાની નિરાશા શારીરિક સજા કરતાં વધુ અસરકારક હતી, એ પ્રેમ અને આદરની તાકાત બતાવે છે અને પરિવાર પ્રત્યેની, ખાસ કરીને પુત્રીઓ માટેની એમની જવાબદારીની ભાવના, એ બહુ સ્પર્શી જાય છે.
અને બૌદ્ધિક દૃષ્ટિએ જોઈએ તો
કોઈ મહત્વનો મુદ્દો? બૌદ્ધિક રીતે એમણે પોતાની કલા અને કારકિર્દીનો સામાજિક પરિવર્તન માટેના એક સાધન તરીકે જે રીતે વ્યૂહાત્મક અને સભાન ઉપયોગ કર્યો, એ અદ્ભુત છે. પેલી ગરિમાની રણનીતિ કે માનવીયકરણનું ગેરિલા યુદ્ધ, આ ખાલી ફિલ્મો નહોતી,
એક વિચાર હતો.
હા, સમાજની વિચારસરણીને, ધારણાઓને બદલવાનો એક બુદ્ધિપૂર્વકનો, લાંબા ગાળાનો પ્રયાસ હતો. એમણે બતાવ્યું કે કલા માત્ર મનોરંજન નથી, એ પરિવર્તનનું કેટલું શક્તિશાળી માધ્યમ બની શકે છે.
અને અંતે
એવો કયો સાર્વત્રિક બોધપાઠ છે જે આપણે સૌ આપણા જીવનમાં અપનાવી શકીએ?
સાર્વત્રિક બોધપાઠ તો એ જ છે જે પુસ્તકનું શીર્ષક કહે છે, ધ મેઝર ઓફ અ મેન, માણસનું સાચું માપ, એ એની બહારની સફળતા, એની સંપત્તિ, એની પ્રસિદ્ધિમાં નથી.
તો શેમાં છે?
એના આંતરિક ચારિત્ર્યમાં છે, એની પ્રામાણિકતામાં છે, અને એ પોતાની જવાબદારીઓ, ખાસ કરીને પોતાના નજીકના સંબંધો પ્રત્યેની જવાબદારીઓ કેવી રીતે નિભાવે છે એમાં છે. સિડની પોઇટિયરનું જીવન આપણને એ જ શીખવે છે કે સંજોગો ગમે તેવા હોય, ચારિત્ર્ય એ જ આપણી સાચી અને કાયમી સંપત્તિ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.